મહારાજનું એ બીજું નામ છે, નિજાનંદ સ્વામી સંતરામ, કે જે નિજ આનંદની અંદર પોતાના જ આનંદમાં, એને આત્માનંદ કહેવાય. હંમેશા સતત આત્માના આનંદની, આત્માનંદની અંદર જ મસ્ત રહે છે, જેનું સ્વરૂપ જ આત્માનંદ છે, જે સ્વયં પૂર્ણ તરીકે, જેને આત્માનો આનંદ મળ્યો એ પરિપૂર્ણ થઈ જાય છે. તો એ જે પૂર્ણ આનંદ, નિજ આનંદ પોતાનો, અને એવા સ્વામી ગુરુ મહારાજ સંતરામ સુખદાયક, હંમેશા સુખ આપવા વાળા, સુખ આપવા વાળા. ગુર્જર ખંડ માં સરનામું આપ્યું, ગુજરાતના ખંડ ની અંદર સંતરામ મહારાજ જે આત્મ ઉપાસના શીખવે છે, જેની પાસે આત્મ ઉપાસના છે, અને પોતે પરિપૂર્ણ પરબ્રહ્મના સ્વરૂપને, જેને આત્માના સ્વરૂપને પરિપૂર્ણ જેને જાણ્યું છે, એ સંતરામ મહારાજ ગુજરાતની અંદર નિવાસ કરી રહ્યા છે. પણ એમની એમની સ્થિતિ કઈ છે? નિજાનંદ. બહારનો કોઈ આનંદ એમને જરૂર પડતો નથી. મનોરંજન કરવા જઈએ એ આનંદની એમને જરૂર નથી. હોટલની ખાણીપીણીનો આનંદ એ પણ એ બાહ્ય આનંદ. તો આંતરિક આનંદ પોતાનો, એને માટે મહારાજનો પરિચય, બસ મહારાજ નિજાનંદ, પોતાના આનંદના પોતે માલિક છે. નિજ આનંદ સ્વામી, પોતાના આનંદના પોતે માલિક, બીજા નહીં. આપણા આનંદનો માલિક બીજો હોય, ભૌતિક આનંદ છે જે લૌકિક સુખ માટેનો આનંદ છે, એનો માલિક બીજો હોય. તમે પૈસા આપો તો જ એ આનંદ ખરીદી શકો કોઈ પણ, પણ નિજ આનંદના સ્વામી તો પોતે જ માલિક. કોઈની પાસે અપેક્ષા કે આશા નહીં કે મને આ માણસ સુખ આપશે, મને આ વસ્તુમાંથી આનંદ મળશે, મને આ બાબત નકામી લાગશે. આમ સુખ દુઃખની જે કોઈ બાબત છે એ માણસની પોતાની છે. દુઃખ પણ પોતાનું છે, સુખનો આનંદ પણ પોતાનો છે. સુખ દુઃખ એ પોતાની ઉપજ છે, પોતાના મનની ઉપજ છે. લક્ષ્મણજી અને ગોહરાજ જ્યારે ભગવાન વનવાસની પ્રથમ બે રાત્રિએ સૂતા છે, સૂઈ રહ્યા પછીથી ગોહરાજ સેવામાં છે, અડધી રાત્રે લક્ષ્મણજીની બાજુમાં બેસી અને કહે છે કે લક્ષ્મણ જોતો ખરો, આ ભગવાન એમને કેટલા વૈભવ હોય, એની જગ્યાએ આ વૃક્ષ નીચે ઘાસની પથારીમાં સુવાનું, આ વિધાતા કેવો છે, એ જોઈને દુઃખી થતો હોય છે ગોહરાજ. એટલે લક્ષ્મણજી પછી કહે છે, કાહુ ન કહું સુખ દુઃખ કર ભ્રાતા દાતા. હે ભાઈ, કોઈ કોઈને સુખે નથી આપતો, કોઈ કોઈને દુઃખી નથી કરતો. નિજ કૃત કર્મ ભોગ સબ, આ બધા ભોગો તો પોતાના છે. એમ સુખ અને દુઃખ એ વ્યવહારની દ્રષ્ટિએ માણસના પોતાના મનની જ નિપજ છે, પોતાના કર્મની ઉપજ છે. જેવું વાવો એવું લણો, સારું કર્મ વાવો તો સારું લણો, બાવળિયા વાવો તો કાંટા જ લણો. આમ કોઈ પણ સુખ દુઃખની સ્થિતિ માણસની પોતાની છે, પોતાની ઉપજાવેલી છે. વસ્તુ એની એ જ હોય, સાનુકૂળ હોય તો સુખ આપે અને પ્રતિકૂળ હોય તો દુઃખ આપે. સ્થિતિ પરિસ્થિતિ પણ એની એ જ હોય, દિવસે એનો એ જ હોય, પણ સમય ક્યારેક દુઃખ આપે ક્યારેક સુખ પડે. એટલે આનંદના માલિક પણ આપણે છીએ અને દુઃખના માલિક પણ આપણે જ છીએ. સમજ્યા? એટલે મહારાજને માટે અહીંયા આગળ ગાયું એ બાલકદાસજીએ, કે મહારાજ તો સ્વયં પોતે આનંદ સ્વરૂપ છે, શાંત સ્વરૂપ છે, અને એ પોતાના જ આનંદના પોતે માલિક છે, અને એ મમતા મારી સેન શીલ વ્રત ધારી, સદાય સદા સદાય આનંદ મસ્તી ભરેલી હોય, ગમે તેવી સ્થિતિમાં પોતાનો આનંદ સહેજ પણ વિચલિત ન થાય. આનંદ એટલે આનંદ સ્વરૂપ, એટલે મહારાજ સ્વયં આનંદ સ્વરૂપ છે. એના માટે જ કહ્યું કે બધી મમતાઓ મારી નાખવી પડે. કોઈ પણ આસક્તિ, કોઈ પણ મમતા સહેજ પણ હોવી જોઈએ નહીં. નિજાનંદ જોઈતો હોય મમતા છોડી દે, અને મમતા હોય તે મમતા ક્યારે પણ સુખ શાંતિ આપી શકે નહીં. મમતા એટલે આસક્તિ, અધ્યાસ. કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ વસ્તુમાં, કોઈ પણ વ્યક્તિમાં, કોઈ પણ સ્થળની અંદર તમને અધ્યાસ ને આસક્તિ થઈ ગઈ, પછી છૂટશે નહીં. પકડી રાખી છે તમે અને ફરિયાદ કરી કે છૂટતી નથી. એટલે બાવાજીને લઈ ગયા ને ઘરને આંગણે બપોરે સુવાડ્યા. ચલો હું બહુ દુઃખી છું, દુઃખ આ બધી ઉપાધિઓ છૂટતી નથી, મને છૂટતી નથી, મારા મને છોડતી નથી ઉપાધિઓ. ઘેર ગયા, ભિક્ષા લઈને બપોરે આરામ કરતા, આખું ફળિયું આરામ કરતું. તે ઘરનો થાંભલો હતો ને એને વળગી પડ્યા, પગની આંટી મારી ને હાથની આંટી મારી, બૂમો પાડવા માંડી, રડવા માંડ્યું. આખા ફળિયાની બપોરની ઊંઘ બગાડી, ફળિયું આખું ભેગું થઈ ગયું, બહુ જોર જોર થી રડતા હતા. બાપજી શું થયું, શું થયું? કે જો ને આ થાંભલો મને છોડતો નથી, હું કેટલે બધું કરું, હું બૂમો પાડું છું, રડું, છતાં થાંભલો મને છોડતો નથી. એટલે બધા કે મહારાજ તમે ગાંડા થયા છો, આંટી તો તમે મારી છે પગની નાથની, છોડ્યો ને તમે, હમણાં છૂટી જવાય. ના બસ ભાઈ, હું એ જ કહેવા આવ્યો છું, તમે જ બધી આંટીઓ મારેલી છે, આંટીઓ છોડી નાખો, હમણાં તમે દુઃખમાંથી છૂટા થઈ જશો. મમતા મારી, પણ જ્યાં સુધી મમતાઓ મરતી નથી, દેહાધ્યાસ આસક્તિ છૂટતી નથી, ત્યાં સુધી માણસ સુખી થઈ શકે. એ પોતાનો આનંદ પોતાની પાસે હોવા છતાંય પોતાના આનંદનો ઉપયોગ માણસ કરી શકતો નથી, દુઃખી દુઃખી. કે આપણો પોતાનો બીજાની પાસે તમે શોધવા જાઓ આનંદ કે સુખ, ત્યારે દુઃખી થવાય. હંમેશા આપણે પારકાની ઉપર આધાર રાખીએ છીએ અને માનીએ છીએ કે આ દુઃખી કરે છે, આ લોકો દુઃખી કરે. અરે આપણે આપણી રીતે આપણા આપણા વ્યવહારને કંડારી દો, ઢાળી દો. એ શું કરતો હતો? એની મેં તો ચૂપ થઈ જશે, શાંત થઈ જશે. રસ્તામાં જઈએ છીએ, રોજ એ રસ્તેથી જવાનું છે, બે ચાર છોકરાઓ છે, એ કંઈક એવો શબ્દ બોલી તમે ત્યાંથી પસાર થાઓ ત્યારે એ પ્રકારનો શબ્દ બોલે, તમે જો એની સામે જોયું તો તમને રોજ હેરાન કરશે. પણ એની સામે જ ના જુઓ, રોજ ને રોજ તમારે જવાના રસ્તે તમે સીધા આવતા જાઓ, બે ત્રણ દિવસ પછી થાકી જશે, બોલતા બધું. સાચી વાત છે, ક્યાંને કશી અસર થતી નથી. તો એ મમતા કરી દીધી ત્યાં આગળ તમે, કે આ મને જ કે છે અને મારી ઉપર જ આ બધું કે છે. ઘરમાં એવું થાય તો હું સમજુ તમે બધું મારી ઉપર જ કહો છો, હું જાણું છું આડકતરી રીતે તમે મને જે કરો છો. જે મમતા, એને કારણે માણસ પીડાતો હોય, પીડાતો અસહ્ય વેદના, પીડા, દુઃખ. તમે મને શા માટે કહ્યું? અરે આપણને કહ્યું હોય તો ના સાંભળીએ શું કરવા? હંમેશા એટલો એટલી તૈયારી રાખીએ એ આપણને કહેતો જ નથી અને છે તે આપણું નથી. મમતા મારી, બસ મમત્વને મારી નાખો. આણે મારું અપમાન કર્યું, આવી ગયું ત્યાં આગળ મમતા, પણ એ અપમાન મારું કર્યું જ નથી. આ કાને થી પેલા કાને કાઢી નાખીએ, જેમ ક્રોસ વેન્ટિલેશન હોય હવા અહીંથી આવીને નીકળી જાય. એમ આપણે આપણું કામ કરતા રહીએ, બોલનારો બોલે અહીંથી આમ નીકળી જાય. ભગવાન કેવો એન્જિનિયર છે, સરસ મજાનો ક્રોસ વેન્ટિલેશન મૂકી દીધા, અહીંથી પવન આમ નીકળી જાય. તે કામ પણ હવા વચ્ચે ભરી જાય ત્યારે જ મુશ્કેલી ઉભી થઈ જાય. અંદર અંદર બંધ ના કરી દો, અંદર ના ભરો અને બહાર નીકળી જવા દો. તમે તમારું કામ કર્યા કે પેલા થાકી જાય થાકી જાય. હા તો પથરા જેવો જ કહેવાય, તો કશું અસર નથી થતી. સાસુ હોય તો બહુને માટે બોલે, જો ને આ તો આવી જળ છે, કશું હું સમજતી જ નથી. ખબર, હું આટલું કહું છું, એની મેં તો થાકી જાય. વહુ સાસુથી વહુ થાકી જાય, પણ ક્યારેક વહુથી સાસુ થાકી જાય. બોલે તે હમ, એના માટે ઉપર મગજમાં કશું એનો પ્રતિભાવ જ નહીં આલવાનો. જો કોઈ પણ બાબતનો પ્રતિભાવ આપ્યો ને તો તમારી ઉપર આવી જ પડવાની. તમે નદી કિનારે કોઈ ઘુમ્મટની અંદર જઈ એક અવાજ કરો, પ્રતિભાવ તમને એનો પડઘો મળશે. ત્યાં તમે ઓમ બોલો, સામે તમને ઓમ જ સંભળાશે. તમે એક ગાળ બોલો તો તમારે ગાળ સાંભળવી પડશે. પ્રકૃતિ પણ તમારી ભાડેલી ગાળ તમને જ સંભળાવે. તમારો બોલેલો શબ્દ પ્રકૃતિ તમને પાછો સારો હશે, સારો જ સંભળાવશે. જો એની અંદર આપણે એની અંદર ચૂક્યા તો પછી એ ચૂકવાની, પ્રકૃતિ એ ચૂકવાની. સામા માણસને આવકારી, આવો ભાઈ બેસો, કેમ છો? હા તમે કેમ છો? તરત સામે પણ કેમ આવ્યા છે? શું અત્યારે આવે છે? તારે શી પડે આવ્યા છે? હા ભલે, એવું પ્રતિધ્વનિ એવો જ મળવાનો છે. એમાં તો આપણે પોતે વિચારવાનું કે મારે મારો વ્યવહાર કેવો રાખવો. એના માટે એક જ વાત કે અપમાન છે આપણે લાગુ જ ના પડવા દઈએ. તમે એટલું બોલે તો જો શબ્દને પકડી લીધો તો તમને દુખી આપે, પણ જો છોડી દીધો તમને કઈ અસર નહીં કરે. તમારું તખલ્લુસ પાડીને કોઈ કોઈ તમારા રસ્તે જાઓ, પાછળ બે પાંચ પચીસ વાર બોલે તમે નહીં હમું જુઓ નહીં, તમે ચાલ્યા જાઓ ને બીજી વાતો જ કરતા જાઓ, તો પેલો આને તો કશું આ તો નહીં, એનું એનું તખલ્લુસ નહીં, નતું જ ને તે જોડી દીધું. આવા તો એન્જિનની પાછળ કેટલાય વેગન સંધાતા જાય સંધાતા જાય સંધાતા થાકી જવાય છે. એટલે કોઈ પણ બાબતને પોતાની ના માની લે, અને બધી જ બાબતો પોતાની માની લેવાનો જે સ્વભાવ પડ્યો છે ને એને લીધે દુઃખી થાય. અહીંયા તો કહ્યું નહીં, નિજ આનંદ સ્વામી, પોતાના આનંદના માલિક, મમતા મારી. બસ મમતા મારી એટલે આપણો આનંદ આપણી પાસે, નહીં તો આપણે રિમોટ થઈ જઈએ છીએ, રિમોટ કંટ્રોલ થઈ જઈએ છીએ. ગમે તે કોઈ અહીં દબાય એટલે પેલાનો રંગ બદલે, એનો અવાજ બદલે, એનું દ્રશ્ય બદલે, કંઈક કંઈક બદલી નાખે અહીં બેઠા બેઠા. એમ આપણે અહીં માણસ તરીકે બેઠા છીએ, ટીવી નથી, પણ કોઈક વ્યક્તિનું વ્યક્તિગત નામ દઈને ગાળ ભાણીને કે બે ચાર અવાજ કરીને કરે તો રિમોટ કંટ્રોલ એમને થઈ ગયું. પેલો ભડકી ઉઠશે, હળગી ઉઠશે, બિલકુલ શાંતિથી બેઠો છે, સત્સંગ સાંભળી રહ્યો છે બિલકુલ, પણ પેલાને પેલા રિમોટ ત્યાંથી ચલાવ્યું ને એની આથી આ હળગવા માંડ્યો અંદરથી, ભડ 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 ઉભો થઈ જાય, જઈને બહાર નીકળી જાય. તો આ રિમોટ કંટ્રોલ આપણે નહીં. જ્યાં મમતા આવીને ત્યાં પછી તમે તમારું પોતાનું નિયંત્રણ તમે ગુમાવી બેસો. કોઈક બીજી જ વ્યક્તિ આપણા જીવનને નિયંત્રિત કરવા બેસી જાય છે અને એને લીધે આપણે દુઃખી. કોઈક વ્યક્તિ આપણને અડપલું કરી જાય, છતાં એનો પ્રતિભાવ ન આપીએ તો એ રિમોટ કંટ્રોલ ના થઈ જાય. આપણી જાતને આપણે નિયંત્રિત કરી શકતા, એનું પરિણામ છે દુઃખ અશાંતિ. પણ મહારાજે તો બહુ સ્પષ્ટ કહી દીધું, મમતા મારી બસ હટાવી દો. તમારું માથે ટોપલો તમારે માથે ન ચડાવી દો. અને બીજી વસ્તુ કે બંધ બેસતી પાઘડી હોય તોય પહેરવી નહીં. જેની કહેવત છે બંધ બેસતી પાઘડી, આ કે મને બરાબર આવી રહી, આ તો મારી જ છે, તે લે માથે. પણ બંધ બેસતી પાઘડી હોય તો કહી દે કે આ મારી ન હોય, જેની હોય એને જાય, તો આપણને દુઃખ થાય કે શું? દરેક મમતા મારી, એના પ્રત્યેનો મમતાનો ભાવ, આસક્તિનો ભાવ હટાવી દો. સહનશીલ વ્રત થાય પછી પોતાનું જ, પોતાનો સંયમ પોતાને જ આનંદ આપશે. આપણો પોતાનો સંયમ આપણને, અમે કેવા કેવા સુખી છે, માધા પડાય છે, દાંતે દુખતા નથી, માથું દુખતું નથી, કોઈ દાડો માધાય પડતા નથી. કેમ? આપણો પોતાનો સંયમ આપણને સુખી રાખવાનો. પણ આપણે આપણો સંયમ ગુમાવી બેસીએ તો આપણે દુઃખી થઈ જવાના. બધી રીતે, માનસિક રીતે, બધી રીતે, પેલો મને આમ કહી ગયો, પેલા મને આમ કહ્યું, મને આમ કહી ગયો, પેલો ગાળ ભાડી ગયો, પેલો અપમાન કરી ગયો. તો એ જે આપણે આપણા આપણી પોતાની જાતને નિયંત્રણમાં નથી રાખી શકતા તારે આ દેખાય. પણ મમતા મારી, સહનશીલ વ્રત થાય. એક વ્રત લઈને બેસી જાય, દ્રઢતાનું, ધૈર્યનું, ધ્યાનનું નહીં, ધ્યેયનું નહીં, ધૈર્યનું, પોતાને કે બસ વિચલિત ન થાય. આપણો પોતાનો સંયમ, માનસિક સંયમ, શારીરિક સંયમ, વ્યવહારિક સંયમ, દરેક સંયમ, આંખનો સંયમ, જીભનો સંયમ, નાકનો સંયમ, કાનનો સંયમ, આ બધા જ સંયમ જોઈએ. આપણને કોઈ કશું નહીં કહ્યું. સહનશીલ વ્રત ધાર, એક વ્રત. આપણે શાંતિથી બેઠા છીએ અને આપણામાં ધીરજ રહેલી છે, કોઈ આપણને શું કરી શકવાનું? આપણને કોઈ કશું જ ના કરી શકે. સદાય આનંદમાં, પારકા આનંદને લેવા જઈએ ત્યારે દુખી થવાનો વારો આવે. પારકો આનંદ ક્યારેય સંપૂર્ણ સુખ આપી શકતો નથી. આ થોડું આપી દે અને આનંદ લેવા ગયા હોય, ટિકિટ લીધી હોય, સમય પૂરો થાય એટલે ચાલો નીકળો બહાર, પૂરો આનંદ તો જોઈએ, એટલો આનંદ તો આપવાનો નથી. આ તો પૂર્ણ આનંદ, સદાય પરિપૂર્ણ આનંદની પરિપૂર્ણતા. હદ બે હદ મૂકી બેઠો ડેરો ત્યાં બન્યો. જે કઈ હોય મર્યાદાઓ એ બધી કઈ કરી નિરાંતે બેસે. હદ અને બે હદ બેવ છોડી દીધી, ત્યાં જ પોતાનો રહેઠાણ ડેરો બનાવી દીધો, નાખી દીધો. આપણે તો આ ડેરા તંબુ નાખ્યા. કેમ? કે આપણે કોઈ હદ નહી, હદ બે હદ મૂક્યો. એવી હદ મૂકી દેનારો હોય એ જ સદાય આનંદમાં રહી શકે. એક રાજા ફરવા માટે નીકળ્યો છે, વન વિહાર કરવા માટે. એક સંત પાસે જઈ બેઠો, પછી પ્રશ્ન કર્યો, ઘણા પ્રશ્ન કર્યા. એમાં એક પ્રશ્ન એવો કર્યો કે છે કે ભગવાન, તમને લોકો રાજા કહે છે, તમને મહારાજ કહે છે. તમારી પાસે કોઈ રાજ નથી, કોઈ સંપત્તિ નથી, કોઈ મેલ નથી, ઝાડ નીચે રહો છો, ભિક્ષા માગીને ખાઈ લો છો, એટલે તમને તો મહારાજ કહે છે અને અમને રાજા જ કહે છે, અમને કોઈ મહારાજ નથી. એનો જવાબ મારે જોઈએ છે. તો એનો જવાબ આપી શકે છે. કે ચાલો મારે ત્યાં સત્સંગ કરજો. ગયા, ઘણા દિવસો સુધી સત્સંગ કર્યો સત્સંગ કર્યો. પછી એક દિવસ સંત કહે છે, ચલો વન વિહાર કરવા માટે આપણે જઈએ. દેવના હાથી સરસ મજાના હાથી ઉપર બેઠા, એ દૂર દૂર સુધી જોઈ શકાય ઊંચેથી. તે દૂર દૂર ઊંચેથી જોઈ શકાય એટલે હાથી ઉપર બેસી નીકળ્યા. અને એવી રીતે સાથે હાથી ચાલે વનમાં, બેઠા બેઠા વાતો કરે. પેલા પેલા હાથી પરથી રાજા આ બોલે, સંત આ બોલે. ઘણે દૂર નીકળી ગયા, ઘણે દૂર સુધી ચાલ્યા કરી ચાલે. સંત એમના કે ચાલો પાછા વળીએ. પછી પેલો રાજા કે છે કે મહારાજ, ઘણે દૂર સુધી આપણે નીકળી ગયા, ચાલો આપણે પાછા વળીશું. તો કે ના ના, ચલાનું જો આગળ શું વાંધો છે. એથી આગળ નીકળ્યા, આગળ નીકળ્યા. પછી કે હવે તો મારા રાજની હદ આવી ગઈ, હવે તો આપણે પાછા વળવું પડશે. કે તારા રાજની હદ આવી ગઈ, તું પાછો જા, મારા રાજની હદ હજુ આવી નથી, હું આગળ જઈશ. હદ બે હદ મૂકી બેઠો ડેરો ત્યાં બન્યો, ત્યાં જનું રહેતા. તો પછી કે જો સાંભળ, તું આ બાઉન્ડ્રીનો રાજા, અને હું આ બાઉન્ડ્રીની પાર જઉં છું, એનો મહારાજ થઈ ગયો. તું રાજા ને મહારાજ કેમ? આ તારા પ્રશ્ન નો ઉત્તર તને મળી ગયો. મારા રાજની હદ હજુ પૂરી થઈ નથી, તારા રાજની હદ પૂરી થઈ ગઈ, તું પાછો જા, હું આગળ જઈશ. તો સદાય આનંદમાં નિજાનંદ સ્વામી સંતરામ, એ નિજ આનંદ ના માલિક ગુરુ મહારાજ સદાય આનંદ ની અંદર હોય છે. એમને ક્યારેય પણ અશાંતિ નહીં, ક્યારે મનમાં અસંતોષ કે ગ્લાની કે દુઃખ નહીં. સદા આનંદ 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 નું સ્વરૂપ મહારાજ. એટલે કહ્યું નિજાનંદ સ્વામી, આપ તો નિજાનંદ ના સ્વામી માલિક છો ગુરુ મહારાજ, અને આપની પાસે તો સેન અશીલ વ્રતધારી, આપ કેટલાય વ્રત ને ધારણ કરવા વાળા, સંયમ નું વ્રત છે, અને એનું ધારણ કરનારે તો સદાય આનંદ ની અંદર રહેલા જ હોય છે. મન પવન તણા જેને તોલ કિયા, આ કેટલી મોટી વાત કરી. મન પવન તણા જેને તોલ કિયા, હવાને તોલી શકાય ખરી? હવાને તોલી શકો તો મનને તોલી શકાય. હવાને બાંધી શકાય તો મનને બાંધી શકાય. આ તો જેમણે મનને પવનને બેવને બેને બેવને તોલી જોયા, માપી જોયા કે મન કેટલામાં છે, પવન હવાય કેટલામાં છે, અશક્ય ને શક્ય બનાવ્યું. મન પવન તણા જેને તોલી, મનના વેગને જેને બાંધ્યો, માપ્યો, તોલી લીધો. મન પવન જેવું છે, ગમે ત્યારે ગમે ત્યાં ભાગી જાય દુનિયાને છેડે. એને જો સૂર્યલોક ને તેજલોક ને ચંદ્રલોક જાય તો બધા ત્યાં સુધી ભાગી જતા કેટલી વાર લાગવાની હતી, કેટલી વાર. તો જે પવન વેગ જેવું મન છે એને એનું પણ માપ કાઢી લીધું. આની હૈસિયત કેટલી, નિજ સહજ સ્વરૂપ કો શોધી લીધા. મનને બાંધ્યું જેમ પવનને બાંધી ના શકાય, પવન પવન વેગ વાળા મનને પણ જેને બાંધી લીધું, અને એ રીતે નિજ સ્વરૂપ પોતાનું આત્માનું સ્વરૂપ જેને શોધી કાઢ્યું કે મારું આત્માનું સ્વરૂપ શું છે. આ શરીર આજે મારી મિલકત છે, મારું સ્વરૂપ છે. શરીર એ પણ મારું નથી, એટલે સુધી કહ્યું સ્થુલ સૂક્ષ્મ કારણ રે, તે તો નહીં હું મારું. હું સ્થુલ પણ નથી, સૂક્ષ્મ પણ નથી, કારણ પણ નથી. સ્થુલ એટલે આ શરીર, સૂક્ષ્મ એટલે આત્મા, એ આત્મા પણ હું નથી, અને એનું કારણ જે કારણ શરીર છે તે પણ હું નથી. ત્રિગુણાતીત સર્વથી ન્યારો ભરપૂરે ભર્યો. બસ એ છે. તો નિજ સહજ સ્વરૂપ કો શોધી, પોતાનું સહજ સ્વરૂપ, પોતાના આત્માનું સહજ સ્વરૂપ જેને શોધી કાઢ્યું કે આ મારું સાચું સ્વરૂપ છે, આત્મા પરબ્રહ્મ. એની જગ્યાએ જે આ સ્થૂલ શરીરની અંદર જે આપણે દેહાધ્યાસ રાખીએ છીએ, આ શક્તિ રાખીએ છીએ કે આ હું છે, એટલે આ હું ઉભો છું ને, મને ઓળખતો નથી, જો હું કોણ છું. જે સ્થૂલની અંદર જ મમતા રહેલી છે, પણ અહીં તો કે સ્થૂલ સૂક્ષ્મ કારણ રહે તે તો નહીં હું મારે, પૂરવ જન્મના પુણ્ય રે, પૂરા ગુરુદેવ મળ્યા પદ્મજી. તો એ પોતાના મનને પવનની માફક હોવા છતાં એને તોલી દાય, એનું એનું માપ કાઢી લીધું. મનનું માપ કાઢવું બહુ અઘરું છે. મનને તોલવું, પવનને તોલવું, મનને બાંધો, પવનને બાંધો છે, એનું એક પોટલું બાંધો છે, બાંધી શકાશે? એક થેલો ભરી લેજે, એક બોટલ કે એક ડબ્બો ભરી લેજે. એમ મન પણ ક્યારે ક્યાંય ભરાય નહીં, એ વેગ પકડે છૂટે પવન ની માફક. પણ એ બધાને મહારાજે તો આમ તોલી બતાવ્યું, માપી બતાવ્યું, જો આટલું જ છે. મનની કઈ હેસિયત છે, ક્યાં સુધી દોડી શકવાનું? મન શાંત સ્થિર હાથ જોડીને ઉભું રહે, બાપજી આપણી સેવામાં છે. નહીંતર બધા મનના કાયર છે. મનથી એટલા ત્રાસી ગયા છે કે વાત ના પૂછો, દુખી દુખી કરી નાખે. પેલી કઢી મન ખાવાનું થયું, કઢી ખાવાનું મન થયું તું ને, કેવી ખવડાયું? ફરી માગે નહીં ગોજાળો. તો મન પવનની સાથે કરી અને પોતાનું નિજ સ્વરૂપ શોધવું એ આટલું જ કઠણ છે એમ કહેવાનો મતલબ છે. મન પવન તણા જેને તોલ કિયા એ અશક્ય છે, છતાં એને તોલી બતાવ્યું. બસ એવી જ રીતે નિજ સહજ સ્વરૂપ કો શોધી લીધા, પોતાના આત્માના સહજ સ્વરૂપને શોધી કાઢ્યું ક્યાં છે, કેવું છે. આત્મા એમ નથી જડતો, મન કે એમ નથી બંધાતું, હવા કઈ એમને હાથમાં નથી આવ્યું. એમ હવામાં ગમે એટલા બાચકા ભરીએ તો હવા હાથમાં નથી આવતું, મન પણ એટલું જલ્દી હાથમાં નથી આવ પકડાતું. હા, જે સંયમી છે, જેની પાસે બધી જ પ્રકારની સંયમની સ્થિતિ છે, એ મનને પણ પકડીને બેસાડી દેશે, બેસ. એ નિજ સહજ સ્વરૂપ કો શોધી લીયા જેને પ્રેમ રસના પ્યાલા. કયો 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 પ્રેમ? આત્માનો, આત્મપ્રેમ, આત્માનો આનંદ. તો જે એકવાર જેને અનુભૂતિ થઈ ગઈ આત્માની, પણ આત્માની અનુભૂતિ ક્યારે થાય? મનને પકડી રાખવું. મન જ્યારે સ્થિર થઈ જાય, જેમ એક આસન પાથરીએ સ્થિર, એની ઉપર આપણે પલાઠી વાળીને સ્થિર બેસી જઈએ, હલનચલન ન થવા દઈએ, બરાબર છે? આપણે આપણે એને નિયંત્રણમાં રાખી શકીએ છીએ. એમ જેમ બહાર આસન સ્થિર કર્યું, પછી આપણે જાતે એની ઉપર સ્થિર બેઠા, પછી આસન ઉપર બેઠા પછી શરીર સ્થિર કર્યું, પછી અંદર જઈને મનને સ્થિર કરવાનું. અભ્યાસ જોઈએ. બેસી જાવ ને આંખ બંધ કરતાની સાથે, કોઈ દ્રશ્ય ના આવે, કોઈ વિચાર ના આવે, કોઈ સંકલ્પ ન ઉઠે, બિલકુલ શાંત મન થઈ જાય, શાંત બેસી. આપણી બહુ નાની ઉંમર હતી, ભણતા હતા. નાનદાસી મહારાજ પેલી બાજુએ ઉપર અગાસી ત્યારે, અને સાંજે અહીંથી પાઠ ઉઠે એટલે બધા સ્કૂલેથી આવ્યા હોય, ઓફિસેથી આવ્યા હોય, ત્યાં ઘડી બેસીએ. આપણે વહેલા પરવારી ત્યાં ઘડીએ, એકલા બીજું કોઈ નતું અગાસી. તે અગાસી બેઠા બેઠા શિખરની સામે એ દ્રષ્ટિ થઈ ગઈ. પાછળથી મહારાજ આવ્યા ઓફિસેથી, હાથમાં થેલી એમને મતી, અને પાછળની બાજુ ઉભા રહ્યા. લગભગ પછી આગળ આવીને કે શું વિચારું છું, કશું કશું ને એટલે ખાલી મગજ. આપણે 10 મિનિટ થી ઉભા છીએ, તને ખબર નથી કે ખાલી મગજ, એટલે બિલકુલ ખાલી મગજ હતા, બહુ સારું કહેવાય. વર્ષો પહેલા, લગભગ 50 વર્ષ પહેલા, આ તો બહુ સારું કહેવાય. એ જે સદાય આનંદમાં જે સ્થિતિ મનની સ્થિરતા, પછી કોઈ વિચાર જ ના આવે, બિલકુલ સ્થિર, એટલે અભ્યાસથી થઈ શકે છે. ત્યાં તો ગુરુ મહારાજની કૃપાથી થઈ શકે, સાધનથી ના થાય, એ કૃપાથી થઈ શકે. સાધન સાધ્ય નથી, કૃપા સાધ્ય છે. ગુરુ મહારાજની કૃપા થઈ જાય તો આવી જાય, મન શાંત થઈ જાય, ક્યારે હેરાન ન કરે. આજે પણ શાંતિથી બેસી હતી આંખ બંધ કરીને, કોઈ વિચાર કોઈ દ્રશ્ય કશું.